नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो उवजायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं पेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये। जो आपणे आज पारला पाठशाळाना अंतर्गत तत्वार्थ सूत्र स्वाध्याय शुरू कर्यो छे એમાં આપણે આજે ચોથું સૂત્ર પર પહોંચ્યા છે। જો શરૂઆત કરીએ એની પહેલા એક બે વસ્તુ, મને ઘણા લોકો પૂછે છે કે આજે પ્રેઝન્ટેશન આપણે બનાવીએ છીએ તે મળી શકે કે નહીં। તો એ પ્રેઝન્ટેશન બધા આપણા પાર્લા જૈન મંદિરની વેબસાઇટ પર અપલોડેડ છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને એને જોઈ શકો છો અથવા કોઈને શેર પણ કરી શકો છો। પાર્લા જૈન મંદિર .org એ આપણી વેબસાઇટ છે, એમાં એક પાઠશાળાનો સેક્શન છે જો અહીંયા આપણને હમણાં બતાવશે। એ પાઠશાળાના સેક્શનની અંદર સહાન યુવા મંડળ છે, એની અંદર મોક્ષશાસ્ત્ર કરીને લિંક છે, એના પર તમે ક્લિક કરશો એટલે આપણે મોક્ષશાસ્ત્રનું આખું પેજ આવે છે। એમાં તમને ઓડિયો લેક્ચર, શાસ્ત્ર, પ્રેઝન્ટેશન બધું એની અંદર મળશે। એમાં ખાસ તમે ઓડિયો લેક્ચર પર ક્લિક કરશો એટલે એક આખું ટેબલ બને છે। એ ટેબલની અંદર તમને કોઈ પણ ટોપિક, તમે આવી રીતના પાર્લા મંદિર પર સર્ચ કરશો તો જેટલા અહીંયા સોલ સાયન્સ ચાલે છે, આની પહેલા પ્રશ્નોત્તર માળા થયા હતી, એના શરૂઆતથી લઈને એન્ડ સુધી તારીખ વાઇઝ અને ટોપિક વાઇઝ આમાં તમને મળી જશે। તમને લેક્ચર નંબર, એમાં શું ટોપિક કવર થયો છે, કઈ તારીખે કવર થયો છે, એનું ઓડિયો લિંક, એની યુટ્યુબ લિંક અને એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બધું એક જ જગ્યાએ તમને મળી જશે। તો તમારે કોઈને આવી રીતના કન્ટિન્યુઅસ સ્વાધ્યાય કરવો હોય તો આપણે અહીંયા છેલ્લા લગભગ 8-1 વર્ષથી પાર્લા મંદિરમાં જેટલા પણ ક્લાસ થયા છે, ઇન્ક્લુડિંગ જયતીબેને કોઈ કર્મ ઉપર ક્લાસ લીધો હોય, ગુણસ્થાનના ક્લાસ લીધા હોય, એ બધા જ આવી રીતના ઉપયોગી છે। હેમંતભાઈના કોઈ 10 લક્ષના પ્રવચનો હોય તો એ પણ આપણને જે વિદ્વાનના સેક્શન છે એની અંદર મળી જશે। આપણા મંદિરમાં ફોર એક્ઝામ્પલ જે સંજયજી જેવા છે અલીગઢમાં, એ 5-1 વર્ષ પહેલા 10 લક્ષણમાં આવ્યા હતા, તો એમને સાંજના સ્ટોરીઝ ને બધું લીધું હતું, એના પણ લેક્ચર આપણને આના પર મળી જશે। પાર્લા મંદિરમાં આપણે એવી રીતના ડેટાબેઝ મેનેજ કરીએ છીએ કે જેટલી પણ એક્ટિવિટી અહીંયા થાય છે એ બધાની રિપોઝિટરી આપણી વેબસાઇટ પર મળે છે। ચાલો આગળ આપણે ક્લાસ શરૂ કરીએ। જો મોક્ષશાસ્ત્રની શરૂઆત ક્યાંથી થઈ, કે પહેલા મંગલાચરણમાં કોને નમસ્કાર કર્યા છે, મંગલાચરણમાં કોને નમસ્કાર કર્યા, હરિહર ભગવાનને નમસ્કાર કર્યા। મોક્ષ માર્ગસ્ય નેતારમ, જે મોક્ષ માર્ગના નેતા છે એટલે હિતોપદેશ આપે છે। પછી ભેતારમ કર્મ ભૂભૂતામ, જેમણે કર્મોના પર્વતનો નાશ કર્યો છે, એટલે કર્મ એટલે કયા કર્મ, કે જીવના ભાવ કર્મ અને સાથે એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જે દ્રવ્ય 8 કર્મરૂપી દ્રવ્ય છે એમાંથી 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે, બાકીના 4 એના ટાઈમે થઈ જશે। પછી જ્ઞાતારમ વિશ્વ તત્વના, કે જે કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીથી પૂરા વિશ્વને જાણે છે, તો એવા અરિયન પરમાત્માના ગુણ પ્રગટ કરવા માટે હું તેમને નમસ્કાર કરું છું, વંદે તદગુણ લભે। પછી જો પહેલા સૂત્રમાં આપણે ટોપિકની શરૂઆત કરી, ક્યાંથી શરૂઆત કરી, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ। જો જ્યારે પણ હું સૂત્ર અહીંયાથી વાંચું ને ત્યારે બધા મારી સાથે બોલવાનો, કેમ કે આપણને સંસ્કૃત વાંચવાની એક પ્રેક્ટિસ થવી જોઈએ અને આમાં કઈ અઘરું નથી, બધું બહુ સિમ્પલ છે, હિન્દી જેવું જ છે। ક્યાંક આપણને ખાલી જોડણીમાં અને એમાં ક્યાંક તકલીફ પડે તો એને જરા ફરીથી વાંચવાનું, જો અહીંયા શું લખ્યું છે, सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग मोक्ष मार्ग शू है सम्यक दर्शन ज्ञान चारित्री एकता है जो आप घना जुदा जुदा शास्त्र जो है जेना गमना तो लगभग बधाज शास्त्रों में आज क्रम आपेलो रत्नग्रंथ श्रावकाचार जो है कि पुरुषार्थ सिद्धि उपाय जो है तो एम शुरुआत में सम्यक दर्शन नो सेक्शन हो पी सम्यक ज्ञान नो अधिकार हो पी सम्यक चारित्र नो अधिकार हो बराबर छ डाड़ा में जुदी जुदी ढाड़ है कि सम्यक दर्शन नु वर्णन तीज ढाड़ में पीछे सम्यक ज्ञान नु वर्णन चौथी ढाड़ में पी आग सम्यक चारित्र नु वर्णन पांचमी छठी में पी जी रीत आप समय सारी जो है तो समय सारी में तो आखो आखो ग्रंथ ज सात तत्व पर आखो ग्रंथ सम्यक दर्शन नु वर्णन करे क्या सम्यक दर्शन नु वर्णन प्रोलॉन्ग करेल हो क्या सम्यक चारित्र नु वर्णन प्रोलॉन्ग करेल हो चरणान योग ग्रंथो है तो यहाँ सम्यक दर्शन ज्ञान नु वर्णन नानू हो सम्यक चारित्र नु वर्णन बहुत डिटेल में हो क्या ऊंधु हो जी रीत शास्त्र से तत्वाद सूत्र तो आम सम्यक दर्शन ने ज्ञान नु वर्णन बहु लाबू आ चारित्र नु वर्णन तो एकदम पाचन अधिकारों में आशो ख्याल आती है तो दरेक दरेक शास्त्र की शैली हो मोक्ष मार्ग ना फ्लो तरीके के बात करें तो ऑलवेज आ फ्लो मत करता हो बराबर चलो एना पी आप बीजू सूत्र जुड़ू तत्वार्थ श्रद्धा नो सम्यक दर्शन बराबर के तत्वार्थ नो श्रद्धा करवा जीव ने सम्यक दर्शन प्राप्त थे त्राण की ना सम्यक दर्शन ज्ञान चाहिए हमें पहलू पीक कहू हम एनु वर्णन करे तो सम्यक दर्शन के प्राप्त थे कि तत्वार्थ श्रद्धा थी थे तत्वार्थ श्रद्धा एट शू हाँ ये तो पची आनी पहला कोईपण वस्तु वस्तु द्रव्य गुण पर अर्थ स्वभाव तत्व एने जाणवा वस्तु नु साचु श्रद्धा थी सके जेवी रीतना कोई वस्तु ने अपने मीठी करी हो तो साकर ज नाखवा मीठी थे के नक्की कर કેમ કે પેલા આપણે નિર્ણય કર્યો ને કે આ સાકર નામનો પદાર્થ છે એ સ્વીટ છે એવો પેલા નિર્ણય કર્યો કે તો પછી એને નાખવાથી ચા કે આપણું જે પણ હોય કે આપણું સ્વીટ થાય છે બરાબર છે એવી રીતના સુખ જોઈએ કે તો ક્યાંથી મળશે કે આત્મા માંથી મળશે એ પહેલા નિર્ણય કરવો પડશે કે એક આત્મા નામનો પદાર્થ છે અર્થ છે અને એની અંદર સુખ ભરેલું છે એ તત્વ છે અને એ હું છું એને કહેવાય તત્વાર્થ શ્રદ્ધા બરાબર એક અર્થ એક તત્વ અને આ હું એ તત્વાર્થ શ્રદ્ધા ખ્યાલ આવે હવે જો કોઈ પાછું આર્ગ્યુમેન્ટ કરી શકે પહેલું સૂત્ર આવ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય મોક્ષ એમાં જે સમ્યક દર્શન લીધું એમાં કીધું તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન બરાબર તો હવે તત્વાર્થ શ્રદ્ધા કેવી રીતના થાય છે જો એમાં જવું જોઈતું હતું ને એટલે સીધા ચોથા સૂત્રમાં જવું જોઈતું હતું ત્યાં સાત તત્વ છે એના શ્રદ્ધાંતિ સમ્યક દર્શન થાય વચમાં ત્રીજું શું કામ નાખ્યું ત્રીજું સૂત્ર કયું નાખ્યું જો બધા વાંચીએ સાથે તન નિસર્ગાદ અધિગમા દ્વા તન નિસર્ગાદ અધિગમા દ્વા અંકલે મને પોઈન્ટ આઉટ કર્યું કદાચ મેં વાંચવામાં ભૂલ કરી હશે પહેલા તન એટલે તત્ અને નિસર્ગ એને મળીને તન નિસર્ગ થઈ ગયું બરાબર તત નિસર્ગાજ દ છે ને નિસર્ગા દ એ દ એટલે પાછળનો અધિગમનો અ અને આનું ત ત અને અ મળીને દ થઈ જાય તો તત નિસર્ગાજ પ્લસ અધિગમાત વા વા એટલે અધે બરાબર છે કે એના બે ભેદ હોય શકે નિસર્ગ અથવા અધિગમ બરાબર કે સમ્યક દર્શન ના બે ભેદ હોય શકે નિસર્ગ થી પ્રાપ્ત થાય અથવા અધિગમ થી પ્રાપ્ત થાય તો થોડું આ ઓફ ક્રમ નો લાગે કે પહેલા કીધું કે તત્વા શ્રદ્ધા થી સમ્યક દર્શન થશે પછી કીધું એના બે ભેદ છે પછી કીધું કે આ સાત તત્વ થી શ્રદ્ધા થશે ખ્યાલ આવ્યો કે નહીં તો બે ભેદ કીધા તો પછી બીજા કઈ દેવા કે ત્યાં કે એના બીજા બી ત્રણ ભેદ છે ઔક્ષમિક્ષાએ ઔક્ષમિક્ષાએ એ કેમ નો કીધા ત્યાં આવો ક્વેશ્ચન ઉભો થાય કે નહીં આપણને તો જો ઔક્રમ નથી કેવી રીતના કેમ કે પહેલા અહીંયા આપણને આખી વિધિ સમજાવે છે કે સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થયું, કે તત્વાર્થ શ્રદ્ધાંતિ પ્રાપ્ત થાય. તો કોઈ આર્ગ્યુ કરે ને કે તત્વાર્થ શ્રદ્ધાંતિ પ્રાપ્ત થાય તો તત્વ તો આપણે આટલા અનાદિકાળ થી જાણીએ છીએ, તો હજી સુધી કેમ ન થયું? એટલે અહીંયા પેલા આમ કીધું કે ભાઈ એના બે ભેદ હોય શકે, નિસર્ગ અને અધિગમ. નિસર્ગ એટલે શું? કે જેને પહેલા દેશના સાંભળી હોય અને એનો હમણાં વર્તમાનમાં તત્વ વિચાર આદિ કરે અને દેશના લગ્ધી પ્રગટ થાય તો એને સમ્યક દર્શન થઈ શકે. અથવા એને અધિગમ છે, એટલે વર્તમાનમાં જે દેશના સાંભળી રહ્યો છે અને સાથે તત્વ વિચાર કરે છે તો એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. પછી નેક્સ્ટમાં આવે છે કે અત્યારે વિચાર તેનો કરવાનો છે કે જે દેશના સાંભળી છે અને જેનો તત્વ વિચાર કરવાનો છે, જેનાથી તત્વનો નિર્ણય થશે ને સમ્યક દર્શન થશે, તો એનો તત્વ વિચાર કરવાનો છે. તો હવે ચોથું સૂત્ર છે. અચાર આવ્યો કે નહીં બધાને? તો ચાલો ચોથું સૂત્ર શું છે? જો આપણે લાસ્ટ ટાઈમ સૂત્ર વાંચી લીધું હતું એની પરિભાષા આપણી બાકી છે, તો જો વાંચીએ બધા સાથે વાંચું. જીવા જીવાસ્ત્ર બંધ સંવર નિર્જરા મોક્ષાર્થ તત્વ. જીવ પ્લસ અજીવ, અજીવનો અ અને જીવનો વ બે મળીને વા થઈ જાય. તો જીવા 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 બરાબર, પહેલું જી વા કીધું, પહેલો શબ્દ તો જીવ છે ને, તો વા કેમ કીધું? કેમ કે અજીવ નો અ એમાં મિક્સ થઈ ગયો બરાબર. અચ્છા બીજું તત્વ અજીવ છે કે નહીં, તો અજીવા કેમ કીધું? આશ્રવ નો આ એમાં મિક્સ થઈ ગયો, ખ્યાલ આવ્યું છે ને. પછી જો આશ્રવ, આશ્રવ આ નથી કીધું, કેમ? પાછળ બંધ છે, અબંધ નથી, ખ્યાલ આવ્યું કે નહીં. અ હોય એને મિક્સ થઈ જાય તો કાનો લાગે, અહીંયા લાગે નહીં, એટલે બંધ જુદું આશ્રવ જુદો બરાબર. પછી સંવર નિર્જરા મોક્ષ, હવે મોક્ષા કેમ કીધું? જો અહીંયા મોક્ષા, હા હવે અહીંયા પાછળ અ નથી, મોક્ષા તત્વ પાછળનો શબ્દ શું છે? તત્વ છે બરાબર, એક વચન છે તત્વ, અને વચમાં સ લાખો છે. એ સ ક્યાંથી આવ્યો? હા અહીંયા છે ને સંસ્કૃતમાં અભિગ્રહ, અભિગ્રહ એટલે બે ડોટ લાગેલા હોય, ઘણી વાર જોયું હશે. તો મોક્ષા કેમ કીધું? કેમ કે આ સાત તત્વ બહુ વચન છે, એક વચન તો મોક્ષ કીધું હોય પણ બધાને મળાવીને અહીંયા બહુ વચન થાય ને, સાત વસ્તુ થઈ ગઈ એટલે મોક્ષા કીધું બરાબર. પછી મોક્ષા હા તત્વ, હવે એ બે ડોટ અને પાછળનું તત્વ એ મળીને તેને જોડવા માટે સ થઈ જાય. જોડણીમાં આવી રીતના આ સંસ્કૃતના અમુક નિયમો છે, આપણે ગ્રામર ભણ્યા ન હોય સંસ્કૃતનું, પણ થોડું ઘણું તો વાંચીને ખ્યાલ આવી જાય ને. આ ખ્યાલ આવવાનો ફાયદો શું કે આપણે પછી કોઈ ટીકા કે કઈ ડાયરેક્ટ વાંચવી હોય તો વાંચી શકીએ. આજે સમય સારાથીની ટીકાઓ છે તો આપણે ડાયરેક્ટ વાંચી શકીએ, આપણે કોઈના પર ટ્રાન્સલેશન તો ભરોસો ન રાખવો પડે, ખ્યાલ આવે ને. જેવી રીતના તાડપત્ર તમને હાથમાં આપવામાં આવે હમણાં કે વાંચો, તો આપણને કેટલું બહુમાન આવે કે જે આચાર્ય ભગવાને લખ્યું છે હજારો વર્ષો પહેલા. તો તાડપત્ર જે સમજો કાગળમાં પણ સંસ્કૃતિ જ છે ને, તો આપણને ડાયરેક્ટ આચાર્ય ભગવાનનો મેસેજ વાંચવા આપણને મળે. ચલો જો શું પરિભાષા કીધી કે કયા સાત તત્વ છે? જીવ સજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ, એ સાત તત્વના નામ છે. હવે જો અહીંયા થોડુંક આપણે એ રીતે વિચાર કરીએ કે આપણે પહેલા પણ વાત કરી છે, સાત તત્વનું વર્ણન તો ઘણા બધા ગ્રંથોમાં આવે છે, પણ બધા જ ગ્રંથોની પોતપોતાની વિશેષ શૈલીથી સમજાવવામાં આવે છે. જેવી રીતના જો આપણે અહીંયા પરિભાષા જેમ જેમ વાંચશું તો બીજા ગ્રંથમાં કેવી રીતના છે થોડી થોડી કોરિલેટ પણ કરશું. ચાલો જો પહેલી પરિભાષા જોઈએ કે જીવ તત્વ. જીવ તત્વ કોને કહે છે? આપણી જે બાળપોથી હોય એની પરિભાષા શું કોઈ યાદ છે? જે જાણે છે, દેખે છે, સુખ દુઃખ નો અનુભવ કરે છે તેને જીવ કહે છે બરાબર. આપણે નાના છોકરા એમ શીખાડીએ ને કે ભાઈ જે જાણે છે, દેખે છે, સુખ દુઃખ નો અનુભવ કરે છે એ જીવ. કેવી રીતના ખબર પડે આ કીડી જતી હોય અને એમાં જીવ છે કે નહીં, કેવી રીતના આપણને ખબર પડે? આપણે પ્રેક્ટિકલી શું કરીએ કે ભાઈ કોઈ પેલામાં જીવ છે કે નહીં જોવા માટે? આપણે એને જઈને આમ કઈ હાથ લગાવીએ, ટચ કરીએ કે ભાઈ આ ડરીને ભાગી જાય છે કે નહીં? જો ડરીને ભાગી જાય તો એનો મતલબ એમાં હજી જીવ છે, એટલે એનો મતલબ એને જ્ઞાન થયું. એને જ્ઞાન થયું કે આ કઈ ફોરેન બોડી છે અને મારા માટે દુઃખદાયક છે, એટલે ડરીને મેળવી જાય. અને એનાથી આપણને ખ્યાલ આવે કે એમાં જીવ છે. આ ડર ભય સંજ્ઞા છે ને વિશ્વના બધા જ જીવો માટે, અને ભરેલી છે એકદમ, આપણામાં પણ ભરેલી છે. પાછળથી એમ અચાનક કોઈ એમ કૂતરાનો પેલું ભસવાનો અવાજ આવે સડનલી, તો આપણે કેવા ડરી જાય? તો એ ભય સંજ્ઞા બધામાં જ છે. એવી રીતના એ નાનાથી નાના જીવમાં પણ હોય, અને એનાથી ખ્યાલમાં આવે છે કે અંદર જીવ છે કેમ કે જાણે, ભય પામે તો જીવ એમાં છે. તો જે જાણે છે, દેખે છે. હવે આપણે એના સુખ દુઃખને જાણી નથી શકતા, પણ અનુમાન કરી શકીએ છીએ ને કોઈ હવે મોટું ચીજન છે, જેવી રીતના બિલાડી છે, કૂતરો આદિ, ગાય ભેંસ આદિ હોય, એને તમે સરસ મજાની એને ભાવથી વાનગી આપો તો એને આનંદ થઈ જાય છે. જેવી રીતના આપણે જનરલી જોયું હોય કદાચ સ્ટેશન આગળ ઓલા ગાય ભેંસ હોય તો બધા એને ગમે તે કંઈ ખવડાવતા ને, ઝાડ પાન કંઈ પણ ખવડાવે, પણ એને એનું ઓલું જે પર્ટિક્યુલર એનું ઓલું ઘાસ હોય ગ્રાઇન્ડ કરેલું ફાઈનલું, તો એને બહુ ભાવે. તો એમાં એને આનંદ છે, એના માટે એ ડેઝર્ટ છે. ચાલો આપણા માટે અલગ ડેઝર્ટ છે, એના માટે એ એની ભાવથી વાનગી છે. તો એનાથી એને આનંદ થાય, એનાથી એને અંદર સુખની ફીલિંગ આવે. અત્યારે આપણે એ નથી યુગ તત્વોમાં એકદમ ઓલા દ્રવ્યાના યુગમાં નહીં જતા કે ભાઈ આ એ તો પર પદાર્થ છે, નહીં આ તો સાધારણ છે. ખ્યાલ આવે કે નહીં કે સુખ દુઃખનો અનુભવ કરે બરાબર? તો જો જીવ કોને કહે છે? જીવ એટલે આત્મા, જે સદા વ સદા જ્ઞાતા સ્વરૂપ હૈ, પર તે ભિન્ન હૈ, ત્રિકાળ સ્થાયી હૈ. આ જો આ તત્વાદ સૂત્રના જ શબ્દ એમાં નાખ્યા છે, આજે શાસ્ત્ર માટે કહે છે. એટલે જે જીવ પદાર્થ કોણ છે? કે જે જાણવાનું કાર્ય કરે છે તે જીવ, બરાબર? એના સિવાય જીવમાં બીજા પણ કયા ભાવ થાય છે? તો જો પુણ્ય પાપ ના દી કે વહ પર નિમિત્ત છે, શુભ અવલંબન છે યુક્ત હોતા હૈ, તબ તે શુભ ભાવ એટલે કે પુણ્ય હોતા હૈ, બરાબર? ઓર વહ અશુભ અવલંબન છે યુક્ત હોતા હૈ, તબ અશુભ ભાવ હોતા હૈ. અને ત્રીજું, જબ સ્વાવલંબી હોતા હૈ, તબ તે શુદ્ધ ભાવ હોતા હૈ, બરાબર? આ થોડીક હવે આપણે વધારે સૂક્ષ્મ પરિભાષામાં આવ્યા. એ જીવના ત્રણ પ્રકારના ભાવ આપણે જોયા. કયા ભાવ? શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. જેવી રીતના જ્યાં પણ જીવ પોતાના આત્મા તરફના ભાવો કરે, જે પણ એક્શનમાં પૂજા કરે છે, દયા દાન આદિ કરે છે, ભક્તિ આદિ કરે છે, અથવા તો કોઈ બીજાના આત્માનું ભલું થાય એ જ હતું. જેવી રીતના કોઈ ઓલું પાંજરા બોર્ડ આદિ હોય જેમાં એનિમલ પ્રોટેક્શન આદિ કરે, એવું કઈ ખોલાવે છે, હોસ્પિટલ આદિ બનાવે, બહુ શુભ વસ્તુ એમ, તે બધા શુભ ભાવ. અશુભ ભાવ કોને કહેવાય? કે જ્યાં કોઈ બીજાને દુઃખ આપે છે અથવા પોતાને દુઃખ આપે છે. તો જેવી રીતના હિંસા, જૂઠ આદિ પાંચ પ્રકારના પાપ છે. અથવા તો હિંસાની અંદર તો તમે ઘણું લઈ શકો ને, કોઈને મારી નાખો, કોઈને દુઃખ આપ્યું, કોઈના પ્રત્યે ક્લેશ કર્યો, એ બધા અશુભ ભાવ. એના સિવાય પાંચ ઇન્દ્રિયના વિષયો, કંઈ સાંભળ, કંઈ સારું સારું સાંભળવું, કંઈ સૂંઘવું, કંઈક ખાવું, આ પાંચ ઇન્દ્રિયના વિષયોથી પોતાના આત્માથી જીવ દૂર હોય જાય અને ઇન્દ્રિયના પોષણમાં એમાં ડૂબી જાય છે, એમાં ખોવાઈ જાય છે, એટલે એ પણ પાપ ભાવ. ખ્યાલ આવ્યો કે ઇન જનરલ પુણ્ય અને પાપ કોને કહેવાય? કે જે પોતાના આત્માની કે પરના આત્માની વૃદ્ધિ કરે, એને સારું કરાવડાવે, તે પુણ્ય ભાવ. અને જે પોતાના આત્માથી દૂર લઈ જાય, એ બધા પાપ ભાવ. હવે એક ત્રીજો ભાવ પણ છે, એક ત્રીજો જાતનો ભાવ છે. જ્યારે જીવ પોતાના આત્મામાં ડૂબી જાય, એનો અનુભવ કરે, એમાં જે લીન થઈ જાય એમાં એટલો ફોકસ થઈ જાય કે બીજા કોઈ વિકલ્પ ન આવે તો એને શુદ્ધ ભાવ કહેવાય. આવો કદાચ ક્યારે અનુભવ નહીં કર્યો હોય પણ શાસ્ત્રથી વાંચીને ચાલતો આવે ને કે આવો કંઈક શુદ્ધ ભાવ પણ છે. બરાબર, આ ત્રણ પ્રકારના ભાવ. હવે તો થોડું હજી સૂક્ષ્મતામાં જઈએ. ત્યાંથી શરૂઆત કરી બાળકોથી. જીવ કોને કહેવાય? જાણે દેખે સુખદુઃખનો અનુભવ. એમાંથી આપણે હવે તત્વા સૂત્રમાં આવ્યા કે જે આ પ્રમાણનો વિષય છે એમાં જીવની વાત પણ કરી, ત્રિકાળ રહે છે એ પણ કીધું, અને સાથે શુભ અશુભ શુદ્ધ ભાવની પણ વાત કરી. આ ભાવો છે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે ને. ખ્યાલ આવે છે કે નહીં? આજે આ ભાવ છે તો એક સમયની સિચ્યુએશન છે, બદલતો છે એટલે એક સમયની પર્યાય છે. હવે જો એનાથી થોડું ઊંડું વિચાર કરીએ, ખરી રીતે વિચાર કરવા જઈએ તો જે જીવની પર્યાય છે, જીવની શુભાશુભ પર્યાય, એ તો આશ્રવ બંધ હોવું જોઈએ કે નહીં? અને જીવની શુદ્ધ પર્યાય એ તો સંબંધ નિર્જરા હોવું જોઈએ કે નહીં? તો એને એના જીવમાં કેમ થઈ ગયું? ખ્યાલ આવે છે કે નહીં? કેમકે જો અહીંયા બેઝિક પરિભાષા કીધી એટલે અહીંયા હજી સૂક્ષ્મતાથી વાત કરી. જે આનાથી હજી સૂક્ષ્મતામાં જઈએ, જો સાત તત્વ છે ને, સાત તત્વનું વર્ણન તો બધી જગ્યાએ તમને મળશે, પણ એ રિલેટિવ વર્ણન આવે છે. કેવી રીતના? કે જો આપણે આ તત્વાર્થ સૂત્રમાં જોઈએ તો સાત તત્વની પરિભાષા કે છે, એના ભેદ પ્રભેદ કે છે, અને એટલો વિસ્તાર 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 કરતા જશો. ખ્યાલ આવે છે કે એ જ સાત તત્વોનું વર્ણન સમયકાળમાં પણ આવે છે, અને ત્યાં કેવી રીતના કહે છે કે આશ્રવ ભાવ અસૂચિ છે, દુઃખરૂપ છે, દુઃખના કારણ છે, અને એનાથી જુદો આત્મા સુખરૂપય છે. ત્યાં આશ્રવનું વર્ણન નથી કરતા, ત્યાં એનાથી આત્મા જુદો છે બસ એટલું કહેવાનું પ્રયોજન. ખ્યાલ આવ્યું કે તો ત્યાં શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કીધું. એમાં જે જીવ તત્વ લેશે આત્મા, એમાં પર્યાવરણની વાત જ નહીં કરે સમય સામે. ચાલો ત્યાં શું કહે છે? આ શુભાશુભ ભાવ જીવના છે જ નહીં. કોના છે? ઉજ્જવલના છે. એટલે જીવમાં બી ન લીધા, આશ્રવબંધમાં બી ન લીધા, ઉજ્જવલના છે એમ કરીને એમાં નાખી દીધા. ખ્યાલ આવે ને? એ સૂક્ષ્મતાથી વર્ણન છે. અહીંયા તો પણ ઇન બિટવીન સ્થૂળતાથી વર્ણન છે. ખ્યાલ આવે ને? એટલે અહીંયા પ્રમાણનું આખો વર્ણન લઈ લીધું. આ સમજાય છે કે નહીં? જ્યાં જે રીતે સાત તત્વોનું વર્ણન આવ્યું ને એ રીતે સમજવું જોઈએ કે ક્યાં કયા એંગલથી કહે છે. જો એક બીજો એંગલ પણ આપણે વાત કરીએ, અહીંયા જે કીધું જીવ એટલે કોણ? કે આત્મા, જે જાણે છે, દેખે છે. બરાબર. હવે આપણે બધા જ જાણીએ દેખીએ છીએ કે નહીં? તો આપણે બધા જીવ થયા કે નહીં? આપણે બધા જીવ થયા કે નહીં? હા. હવે એ આગમનો એંગલ છે, એ આગમનો વ્યૂ પોઈન્ટ છે. આગમની દ્રષ્ટિથી જયારે આપણે શાસ્ત્ર ભણીએ ત્યારે બધા જીવને જીવ કહેવાય. અધ્યાત્મના એંગલથી શું કહેવાય? અધ્યાત્મના એંગલથી કહેવાય કે મારો જીવ એ જીવ, અને મારા સિવાયના બીજા બધા જીવો એ મારા માટે અજીવ. ખ્યાલ આવે છે કે નહીં? બીજા જીવ અજીવ છે એવું નથી કહેતા, પણ મારા માટે અજીવ છે. કેમ કે એમાં મારું પ્રયોજન નથી, એમાં મારું પ્રયોજન નથી, મારું પ્રયોજન જુદું છે. એટલે સ્થૂળતાથી લઈને એકદમ સૂક્ષ્મતા સુધી જીવની પરિભાષા બદલાતી જાય. ખ્યાલ આવ્યો છે ને? એટલે જીવમાં શું ઇન્ક્લુડ કરવું? કે જે ગ્રંથ વાંચીએ છે એ પ્રમાણે જીવ લેવો. સમયસર વાંચતા હોય તો જીવને ખાલી સ્વીકારી શુદ્ધ પોર્શન ઓફ જીવ, એટલું જ જીવ લેવો. એની જીવની પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ આવે ને સત્તામાં, એમાંથી પર્યાયો બી કાઢી નાખવાના, અને જે દ્રવ્ય ગુણાત્મક આખી ત્રિકાળી વસ્તુ છે બસ એટલો જ જીવ છે. સમયસારના એંગલથી પ્રવચનસારમાં આખો જીવ લીધો, દ્રવ્ય ગુણ પર્યાય સહિત આખો. ખ્યાલ આવે ને? અહીંયા તો એનાથી સ્થૂળ ગયા કે બધા જ જીવને જીવ કહી દીધા. ખ્યાલ આવે છે? ચાલ આગળ જોઈએ. જો નેક્સ્ટ અજીવ તત્વ, અજીવ તત્વ કોને કહે છે? જીસને ચેતના જ્ઞાતૃત્વ નહીં હૈ એસે દ્રવ્ય પાંચ હૈ. બરાબર, જેમાં ચેતના નથી, જે જાણતું નથી એ બધા લખ્યું છે. કેટલા એવા કેટલા દ્રવ્ય છે કે પાંચ પ્રકારના દ્રવ્ય એવા અજીવ છે. કયા પાંચ છે? તો ઉન્મે છે ધર્મ, અધર્મ, આકાશ ઓર કાલ. એ ચાર તો અરૂપી છે. અરૂપી એટલે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય એને અરૂપી કહેવાય. એમ ન સમજવું કે જે દેખાય છે એ રૂપી અને જે નથી દેખાતા એ અરૂપી, એમ ન સમજવું. કેમ કે ઘણા પુજ્જલ દેખાતા નથી, બહુ ફાઇન હોય તો દેખાતા નથી, હવા ક્યાં દેખાય છે, પણ તો એ પુજ્જલ છે. તો ડિફાઇન કેવી રીતના કરવું? રૂપી એટલે કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ રૂપી, એના સિવાયના ચાર અરૂપી, બરાબર. તથા પુજ્જલ રૂપી એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણ સહી છે. અજીવ વસ્તુ એ આત્મા છે, જીવ છે, બરાબર. કેમ કે હું જીવ છું અને મારું પ્રયોજન જીવને જાણવાનું છે, એટલે મારા સિવાયના પાંચ દ્રવ્યને અજીવમાં નાખી દીધા. બાકી તમારે પુજ્જલને વિશે જાણવું હોય તો તમે પુજ્જલ અને અપુજ્જલ એમ પણ ક્લાસિફિકેશન કરી શકો. ખ્યાલ આવે કે જેવી રીતના રૂપી અને અરૂપી એમ ક્લાસિફિકેશન પણ કરી શકાય, પણ ત્યાં ફોકસ કોના પર આવ્યું? કે પુજ્જલ પર. કેમ કે એ એક ને આપણે જુદો કર્યો. અહીંયા આપણે ફોકસ કોના પર કરવું છે? જીવ પર. એટલે જીવ અને અજીવ એ બે બે સાત તત્વોમાં પડ્યા, બરાબર. ચાલ આગળ. અનંત આત્મા બી એક દૂસરે છે પૃથક. જો અહીંયા લીધું ને, અનંત પ્રકારના આત્મા એકબીજાથી જુદા છે. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે અન્ય મતો એવું પણ માને છે કે વિશ્વમાં અનંત અનંત નહીં એક જ આત્મા છે, અને આપણે બધા એના જુદા જુદા અંશ છે. હવે તમે લોજિકલી વિચાર કરીને એ પ્રૂવ કરો કે એ કેમ સાચું નથી, હોય શકે ને? વાત તો લોજિકલ છે કે નહીં? કેમ કે આપણે બધા જીવ છીએ, તો આપણે બધા જીવની સત્તા જુદી જ છે કેવી રીતના સિદ્ધ થાય? એક જ જીવના અંશ પણ તો હોઈ શકે કે નહીં? હોઈ શકે કે નહીં? કેમ ન હોઈ શકે? હા, જો જેવી રીતના પુજ્જલ છે, બરાબર, આ ફોન છે, સમજો આ ફોન બી અનંત પુજ્જલ નો બનેલો છે કે નહીં? ભાઈ અનંત પુજ્જલો ભેગા થઈને એક સ્કંદ બનાવે છે. આ જીવ ભેગા થઈને આવો સ્કંદ બને છે કે નહીં? હા, લોજિકલ છે કે નહીં? કેમ નથી બનતો? કેમ કે બધા જીવની સત્તા જુદી છે. આ પુજ્જલની સત્તા પણ જુદી છે, પણ એમાં એવો ગુણ છે કે બધા ભેગા મળીને એક નવી સત્તા, એક નવી એન્ટિટી ઉભી કરી શકે, જેને સ્કંદ કહેવાય છે. પણ આ જીવ, ઘણા બધા જીવો મળીને એક મોટો મહાજીવ એવું ત્યારે બનતું નથી, બરાબર. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ ભવ્ય કીધો કે બધા જીવોનું જ્ઞાન સુખ દુઃખ જુદું છે. આજે મને અહીંયા કોઈ પિંચ કરે તો તમને દુઃખ થાય છે? જો એક જ જીવ હોય તો એનામાં એક જ જ્ઞાન હોવું જોઈએ ને. એનાથી સિદ્ધ થાય છે કે બધા જીવોની સત્તા જુદી છે. તો એનાથી સિદ્ધ થાય છે ને કે ઓલી ફિલોસોફી બરાબર નથી, આ થિંકિંગ બરાબર છે. ખ્યાલ ને? આવી રીતના આપણે વિચાર કરીને આ જૈન ધર્મ જ કેમ સાચો, આ સુખ અહીંયા જ કેમ છે, એવું આપણી જાતને સિદ્ધ કરવું પડશે. ચાલો ચાલો આગળ વધીએ. પરાશ્રય કે બિના જીવ મેં વિકાસ નહીં હોતા. પરોન્મુખ હોને સે જીવ કે પુણ્ય પાપ કે શુભાશુભ વિધારી ભાવ હોય. આ જીવ જયારે એકલો જ હોય, સિંગલ એન્ટિટી હોય, તો એમાં ક્યારે કોઈ અશુભ ભાવ ઉત્પન્ન જ નથી થતા. પણ જયારે જીવ પર પદાર્થ તરફ નજર નાખે છે તો એને શુભાશુભ ભાવ થાય. એટલે અજીવને જાણવું જરૂરી છે. સાત સત્વોની તો અજીવને નાખા જ શું કામ? મારે મારું સુખ જોતું હોય તો પર પદાર્થને જાણીને શું ફાયદો? ચાલો ને, અજીવમાં પર પદાર્થ આવે તો એટલે ફાયદો, કેમ કે જીવ પર તરફ જોઈને જ દુઃખી થાય છે, માટે એને તો જાણવા પડશે ને. ચાલો આગળ. હવે ત્રીજો આશ્રવ તત્વ. આશ્રવ કોને કહેવાય? જો લિટરલ મીનિંગ લઈએ, આશ્રવ એટલે આવવું. કોનું આવવું? તો જો બે પ્રકારનું આવવું થાય છે. એક કે જીવમાં પોતાના શુદ્ધ ભાવથી વિરુદ્ધ વિકારી ભાવોનું ઉત્પન્ન થવું, એટલે એને કહેવાય વિકારી ભાવોનું આવવું, એને કહેવાય ભાવ આશ્રવ. અને બીજું, જ્યારે જીવના આવા ભાવ આશ્રવ થાય ત્યારે बाहर वातावरण में एवं पुद्गल परमाणु जेने कारमाण वर्गणा कहवाये कारमाण वर्गणा एक जातनी पुद्गल एक जातनी धूल जेवी रीतना समझो दरियानी माटी अने आपणा रस्तानी माटी जुदी छे के ने केम के देवनुं कॉम्पोजिशन जुदू छे बराबर एवुं समझे त्रीजी जातना पुद्गल जेने कर्म परमाणु कहेवाय એનું કોમ્પોઝિશન જુદું છે એટલે આ બધા પૂજ્યલો એ જુદા છે. હવે એ જાતના પૂજ્યલો જયારે જીવમાં આવા વિકારી ભાવ થાય તો એ જાતના પૂજ્યલોનું આવવું થાય છે જીવ તરફ એને કહેવાય દ્રવ્ય આશ્રમ. બરાબર જો આપણે એની પરિભાષામાં છે વિકારી શુભાશુભ ભાવરૂપ જીવના શુભાશુભ ભાવરૂપ જો અરૂપી અવસ્થા જીવમે હોતી હૈ વહ ભાવ છે. જીવ માં પોતાના દોષ રૂપ ભાવ થવા એને કહેવાય ભાવ છે. આ દોષ ને શું કામ બતાવ્યા સાત તત્વોમાં? આને બતાવવાની શું જરૂરત હતી? કેમ કે જીવ આને જ કારણે દુઃખી થાય છે. ખ્યાલ આવે ને? જો દુઃખ નું કારણ નહીં જાણે તો સુખ નું ઉત્પત્તિ કેવી રીતના કરશે? તો જીવ આને જ કારણે દુઃખી થાય છે માટે આને બતાવ્યું. બરાબર. જો પહેલા જીવ શું કામ બતાવ્યો? કેમ કે એને તો સુખી થવું છે એટલે બતાવ્યું. અજીવ શું કામ બતાવ્યા? કેમ કે જયારે જીવ અજીવ તરફ જુએ છે ત્યારે દુઃખી થાય છે. દુઃખી થાય છે એટલે કેવો થાય છે? કે આવા વિકારી ભાવ કરે. આ વિકારી ભાવોની ઉત્પત્તિ થવી તે જ દુઃખ છે. સમજો આપણને કઈક જમવાની સુગંધ આવી. હવે સુગંધ આવી તો અંદર ખાવાની ઈચ્છા થઈ કે નહીં? તે ખાવાની ઈચ્છા થઈ સુખ થયું કે દુઃખ થયું? સુખ થયું કે દુઃખ થયું? કેમ દુઃખ થયું? જીવ તરફ નથી બરાબર, પણ એવી ઈચ્છા થાય તો એમાં પ્રોબ્લેમ શું છે? જો જીવને એ તરફ એ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ અને એ તરફ આકુળતા થાય છે જીવને કે મને આ મળી જાય મળી જાય મળી જાય મળી જાય એમ અનઇઝી થઈ જાય છે જીવ. એ અનઇઝીનેસ ને આકુરતા અને એને જ દુઃખ કહેવાય. હવે એ પર તરફ જયારે એને જોયું એને સુગંધ આદિ આવી તો એ દુઃખી થયો. પોતા તરફ જ જોયે તો એને આ જાતની આકુરતા થતી જ નથી જીવને, માટે સુખી થાય. માટે આશ્રવ એ જ દુઃખનું કારણ છે એટલે એને અહીંયા જણાવ્યા. બરાબર. સાથે હવે દ્રવ્ય આશ્રવ જો નવીન કર્મ રચનો કા આના આત્મા કે સાથ એક ક્ષેત્ર મેં રહેના તો દ્રવ્ય આશ્રવ જે નવા પૂજ્ય રચકણો છે એનું આવવું. બરાબર. એને શું કામ બતાવ્યા અહીંયા સાત તત્વમાં? એને બતાવવાનું શું પ્રયોજન કે પૂજ્યમાં શું થાય છે? આપણે એમ શું કહીએ કે આ સાત તત્વ એટલે મિનિમમ એવી પ્રયોજનભૂત જાણવા લાયક વસ્તુ કે જેને જાણીને જીવને સુખી થવાનો ઉપાય મળે છે, એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય મળે. તો આ કર્મમાં શું થાય છે જાણીને આપણને શું પ્રયોજન? શું કહો છો? આપણી સાથે બંધાયા છે બરાબર. આ શરીરે તો બંધાયું છે. શરીર ની વાત કરી તો શરીર થી વેદનાન કેમ ન કરાયું? શરીર ને જો જનરલાઇઝ કરીને અજીવમાં નાખી દીધા બરાબર, પણ દ્રવ્ય કર્મ ને પણ જનરલાઇઝ કરીને અજીવમાં નાખી દેવાતા ને, એને શું કામ કોલ આઉટ કરીને સ્પેશિયલી આશ્રવ બન સંવર નિદ્રા બધે દીધા? ખ્યાલ આવે છે કે નહીં ક્વેશ્ચન? એવું શું કામ કહ્યું? કેમ કે જો જીવના દુઃખ સાથે શરીર ઓલવેઝ મોજુદ રહેતું નથી. આ શરીર તો ટેમ્પરરી અવસ્થા છે. હમણાં જેટલી વાત કરીને શરીરની તો એ તો આ ભાવમાં આ છે, નેક્સ્ટ ભાવમાં બીજું હશે. પણ પેલા દ્રવ્ય કર્મનું કેવું છે કે જ્યાં જ્યાં જીવના અશુદ્ધ ભાવ શુભાશુભ ભાવ ત્યાં ત્યાં તે કર્મ મોજુદ હશે. જીવનું જીવના અશુભ ભાવમાં સમય કર્મમાં કીધું ને, એ અશુભ ભાવ કોના છે? તો શરીર ના છે નું કીધું. ત્યાં કોના છે કીધું? કે કર્મ ના છે. સમયકાળમાં શું કહે છે? આજે આશ્રવ અધિકારમાં કે જીવના શુભાશુભ ભાવો જે થયા પર્યાય થયા પર જીવની જ પર્યાય. પણ સમયકાળમાં ઓલો ત્રિકાળીને જીવ કેવું છે ને, એટલે આ પર્યાયને પણ બહાર કાઢી નાખ્યું જીવની બહાર. તો જીવની બહાર કાઢી તો કોઈક તો દ્રવ્યમાં રાખવી પડશે ને, કઈ પર્યાય હેંગિંગ તો રહે નહીં, અધક તો રહે નહીં. તો કયા દ્રવ્યમાં થયું? કે કર્મમાં થાય. કર્મમાં કેવી રીતના થાય? કર્મમાં કેવી રીતના અશુભ ભાવ થયા, વિકારી ભાવ? કેમ કે જ્યાં જ્યાં જીવના વિકારી ભાવ છે ત્યાં ત્યાં પેલા કર્મ નો ઉદય છે જ. ઓલવેઝ નિયમથી એવો કોઈ સિચ્યુએશન નથી બનતી. જો સાંભળજો, એવી કોઈ સિચ્યુએશન નથી બનતી કે જ્યાં જીવ મિથ્યાત્વ કરે અને સામે ત્યાં મિથ્યાત્વ કર્મ નો ઉદય ન હોય. સિમિલરલી જેમ મૌનીય કર્મ ના ઉદય આવે ને, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન આદિ, તો એવો કોઈ સિચ્યુએશન નથી કે જ્યાં જીવના એવા ભાવો હોય અને જ્યાં કર્મ નો ઉદય ન હોય. માટે અહીંયા દ્રવ્ય કર્મ ને પણ ખાસ જુદા બતાવવા માટે અહીંયા એને કીધા કે ભલે આવા કર્મ તને આવે છે, ભલે તને બંધાય છે, પણ તારી સત્તાની બહાર. કેમ બહાર છે? કેમ કે ઉજ્જવલ પરમાણુ રૂપ છે. બરાબર. જો બીજો એક એંગલ, આ તો કીધું બીજો, અનાદિકાળથી જે જનરલ જીવો છે ને એને કર્મ દેખાતા નથી, જીવ પણ દેખાતો નથી, તો દોષ કોના ઉપર નાખે? કે પર પડાશે. જેવી રીતના ગાડી આપણે ચલાવીએ અને રિક્ષા વાળો ટોકીને જાય, તો કોની મિસ્ટેક? કે રિક્ષા વાળો આપણી હોય કે ન હોય, ઓલાની જ મિસ્ટેક. આપણે તરત સીધું બીજા પર દોષ ઢાળી દઈએ કે નહીં? તો એનાથી છોડાવવા માટે અને પહેલા તો જીવની નજીક લાવવા માટે કે કર્મ ક્યાં છે, કમસે કમ અહીંયા તો છે, જીવના પ્રદેશોમાં તો છે, એટલે પર પદાર્થથી તો નજીક છે ને, એટલે ત્યાંથી છોડાવીને પેલા અહીંયા લાવશે. અને પછી એને કે છે, અરે આ કર્મ તો પૂજગલ છે, તારા ક્યાં છે, એમ કરીને એનાથી પણ છોડાવશે. ખ્યાલ આવે ને? તો જો એ આશ્રમ તત્વની આપણે વાત કરી. હવે જો આગળ બંધ તત્વ. બંધ કોને કહેવાય? આત્મા કા અજ્ઞાન રાગ દ્વેષ પુણ્ય પાપ કે ભાવ ને રૂપ જાણા તો ભાવ બન જાય. જો સૌથી પહેલા જીવમાં મોહ રાગ દ્વેષ ભાવો થવા એ આશ્રમ, અને થતા રહેવા એ બંધ. ખ્યાલ આવે? જીવનો મોહ રાગ દ્વેષ ભાવોની ઉત્પત્તિ થવી એ આશ્રમ, અને એમાં જીવનું રોકાઈ જવું એ બંધ. તો એમાં પણ બે ભેદ પાડ્યા, એક ભાવ આશ્રમ ભાવ બંધ, દ્રવ્ય આશ્રમ દ્રવ્ય બંધ. બરાબર. તો જીવના મોહ રાગ દ્વેષ ભાવોની ઉત્પત્તિ થવી એ ભાવ આશ્રમ, ઓર ઉસમે રૂક જાના તો ભાવ બંધ. સિમિલરલી પેલા કર્મ પરમાણુ આવ્યા હતા, કર્મ પરમાણુ કા આના દ્રવ્ય આશ્રમ ઓર જીવ કે સાથ બંધ જાના એ દ્રવ્ય બંધ. બરાબર. જો વાંચો, ઓર ઉસકે નિમિત્તે પુજ્જલ કા સ્વયં કર્મરૂપ બંધના તો દ્રવ્ય બંધ હૈ. બરાબર. હવે આપણે જે જીવના પેલા ત્રણ ભાવ જોયા હતા ને, શુભ અશુભ અને શુદ્ધ, એમાંથી આ શુભ અને અશુભ ભાવો એટલે કે પુણ્ય અને પાપના ભાવ એ બે આશ્રવ બંધના ભેદ છે. ચાલો, આશ્રવના પણ બે ભેદ અને બંધના પણ બે ભેદ. પુણ્ય આશ્રવ પુણ્ય બંધ, સોરી પુણ્ય આશ્રવ પાપ આશ્રવ, અને પુણ્ય બંધ પાપ બંધ. પુણ્ય ભાવોની ઉત્પત્તિ થવી એ આશ્રવ, પુણ્ય ભાવોમાં જીવે ડૂબેલા રહેવું એ પુણ્ય બંધ, પાપ ભાવોની ઉત્પત્તિ થવી એ પાપ આશ્રવ, અને પાપ ભાવમાં જીવે રોકાયેલા રહેવું એ પાપ બંધ. ખ્યાલ આવે છે? જો આપણે પુણ્ય અને પાપની પરિભાષા વાંચીએ છીએ. નેક્સ્ટ, પુણ્ય કોને કહેવાય? દયા દાન ભક્તિ પૂજા વ્રત ઇત્યાદિ જો શુભ ભાવ જીવ કે હોતે હૈ વે અરૂપી વિકારી ભાવ હૈ વો ભાવ પુણ્ય. જીવના એવા ભાવ, કેવા ભાવ? કે જે પોતાનું કે પરનું ભલું કરવાની ઈચ્છા વાળા હોય. પુણ્ય જે દયાદાન ભક્તિ આદિ આદિ જે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે બધા, એ બધા કેવા ભાવ છે? કે કોઈકનું ભલું કરવાની ઈચ્છા વાળા ભાવ છે, તે બધા પુણ્ય છે. અને જીવના છે માટે ભાવ પુણ્ય છે. ખ્યાલ આવે ને? હવે જો નેક્સ્ટ, ઉસકે નિમિત્ત સે જળ પરમાણુઓ કે સમૂહ કા સ્વયં અપને કારણ સે સ્વતઃ એક ક્ષેત્ર સંબંધ મે જીવ કે સાથ બંધના વો દ્રવ્ય પુણ્ય છે. ચાલો, જે કર્મ પરમાણુ જે આવ્યા એ કર્મ પરમાણુમાં પણ બે જાત છે. એક પુણ્ય કર્મ છે, एक पाप कर्म जो कर्म परमाणु में आए तो जो एमा आपणे बे तो फेमस छे ने घाती कर्म ने अघाती कर्म એમાંથી અઘાતી કર્મ માં જ બે ભેદ પડે છે પુણ્ય અને પાપ. ઘાતી કર્મ તો બધા પાપ ટાઈપ જ છે. ખ્યાલ આવ્યો કે જીવે વિકારી ભાવ કર્યા, હવે જીવે ખરાબ ભાવ કર્યા, ભલે ખરાબ માં એક શુભ છે ને એક અશુભ છે, પણ છે તો જીવ ના વિકારી ભાવ જ ને. તો વિકારી હોય તો સામે કર્મ કેવા આવવા જોઈએ? ભલે એમાં બી બે ભેદ પાડ્યા, એક પુણ્ય અને પાપ, પણ ખરેખર તો જીવના જ વિકારી ભાવ છે. તો કર્મ કઈ આવીને આપણને સુખ તો આપવાના નથી, એટલે કર્મ દુઃખ જ આપવાના છે. એટલે ખરેખર તો બધા કર્મ દુઃખનું જ કારણ છે, ચાર ગતિરૂપ સંસારનું જ કારણ છે. પાછળ એમાં ઉપચારથી બે ભેદ પાડી દીધા કે ભાઈ આ આપણા માટે સારા, આ આપણા માટે ખરાબ. સારા કેવી રીતના? એ પુણ્યનો ઉદય થાય તો શું ફાયદો થાય? આજુબાજુના સંયોગો એવા મળે કે જેમાં કદાચ જીવને સુખનો અનુભવ, એટલે સુખ એટલે ઇન્દ્રિય સુખનો અનુભવ થઈ શકે. અને પાપના ઉદયથી શું થાય? કે આજુબાજુના એવા ઉદય મળે કે કદાચ જીવને ઇન્દ્રિયથી દુઃખનો અનુભવ થાય. પણ હવે સમજો આજુબાજુ બધું બરાબર છે અને તોય જીવને કંઈક પગમાં લાગ્યું હોય અને એનું અટેન્શન ત્યાં જ રહ્યા કરે, ત્યાં જ રહ્યા કરે, તો દુઃખી જ થાય છે. ઓલા બધા પુણ્ય તો વેડફાઈ ગયા, ખ્યાલ આવે ને? અને આજુબાજુ બધું જ ખરાબ હોય પણ સમજો એને કઈક, એને કઈક ખાવાની ઈચ્છા હતી, એક ઈચ્છા પૂરી થઈ, પછી ભલે ને એના વાગેલું છે, ફ્રેક્ચર થયેલું છે, બહુ ગરીબી છે, બધું જ છે, અને એનું ધ્યાન ત્યાં જ હોય કે હા મને ઓલું મળી ગયું. ઓલું આ જે બાર સંસાર દર્શન નું છે ને ફોટો, પેલી મધ માંથી કરડે છે, બિચારો લટકે છે, અને ઓલું એક અમૃત નું ટીપું એને આવ્યું અને એનું ધ્યાન ક્યાં છે? કે ઓલા મધ ના ટીપા ઉપર છે કે અરે મને આનો સ્વાદ સરસ આવે છે. તે સ્વાદ સરસ આવે છે ને એ એને પુણ્ય ના ઉદય સમાન ઇન્દ્રિય સુખ એનો ભાસ થાય છે. પણ ખરેખર દુઃખી છે કે સુખી છે? ખરેખર ઈ બી દુઃખી છે અને પેલો જે વિષય ભોગમાં બેઠેલો છે એ દુઃખી છે. એટલે ખરેખર પુણ્ય નો ઉદય હોય કે પાપ નો ઉદય હોય, જીવ દુઃખી જ છે. ખ્યાલ આવ્યું છે? તો જો આ રીતે આપણે ચાર તત્વ જોયા, જીવ, અજીવ, આશ્રમ અને બંધ, હવે સંવર, નિદ્રા અને મોક્ષ ની પરિભાષા છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા જ આપણે સ્ટોપ કરીશું. હે જનવાણી ભારતી, સોની જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા તે સુભૂલો. બોલો જીનવાણી માત નો જય બોલો.